પ્રકરણ ચાર. ઈશ્વર તેમના માનવીય કુટુંબ સાથે જોડાયા. ખ્રિસ્તીઓ ઈસુના આગમન વિશે બધું જાણે છે. તેઓ જાણે છે કે કુંવારી છોકરી મરિયમ દ્વારા તેમનો ચમત્કારિક રીતે જન્મ થયો હતો. માથી 1:18-25. ખાસ કરીને મોટાભાગના લોકો નાતાલના સુશોભન વખતે બાળ ઈસુને ગભાણમાં મૂકેલા હોય એવું ચિત્ર જોવાથી પરિચિત છે. ઈસુએ મસીહ વિશે જૂના કરારમાં કરવામાં આવેલી ઘણી પ્રબોધવાણીઓને પૂરી કરી. તેની ઉજવણી માટેના કેટલાક જૂના પરંતુ પ્રસિદ્ધ ગીતો નાતાલની ઉજવણી સમયે ગાવામાં આવે છે. ઈસુ વધસ્તંભ પરના મરણ કરતાં પણ વધારે કાર્યો કર્યા છે. ઈસુએ આ જગતમાં જન્મ લીધો એ વાતનો મુખ્ય ભાર અંતે તો વધસ્તંભ પરના તેમના મરણ પર જ આપવામાં આવે છે. તે આપણા પાપોની માફી પ્રાપ્ત કરવાનું કારણ બન્યા અને તેમના લીધે જ આપણે ઈશ્વરના કુટુંબમાં ફરીથી પ્રવેશ પામીએ છીએ. 3:16. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે મોટાભાગના ખ્રિસ્તીઓ ઈસુ વિશે વિચાર કરે છે ત્યારે તેઓ વધસ્તંભ વિશે વિચાર કરે છે. તે સમયે તેઓ એક વાતને ચૂકી જાય છે. વધસ્તંભની વાતને લીધે ઈશ્વર ઈસુના રૂપમાં માણસ બન્યા એ વાસ્તવિકતા ક્યાંક ખોવાઈ જાય છે. મોટાભાગના ખ્રિસ્તીઓને એ વાતનું ભાન હોતું નથી કે ઈશ્વરે ઘણા કારણોને લીધે માણસ બનવું જરૂરી હતું. જૂના કરારના દરેક કરારોને પૂરા કરવા અને અગાઉ આપણે જે આત્મિક બંડ વિશે વાત કરી તેને ઉલટાવી નાખવા માટે ઈશ્વરે માણસ બનવું જરૂરી હતું. ઈશ્વરે માણસજાતનો નાશ કરવાનો અને પોતાની અગાઉની યોજનાઓને પડતી મૂકવાનો નકાર કર્યો. તેના લીધે માણસો ઈશ્વરની સાથે સદાકાળ માટે રહી શકશે એ આશા જીવંત રહી છે. ઈસુ માણસજાતની પાસે આવ્યા, તેમને માફી આપી અને તેમની સાથેનો સંબંધ જાળવી રાખ્યો. તેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે અને ઈશ્વરની તથા બીજા માણસોની સાથે સંપમાં રહીને તેમનો વિશ્વાસ પ્રગટ કરે એવી ઈશ્વરની ઈચ્છા હતી. પરંતુ ઈશ્વરના બાળકોએ દરેક વાર ઈશ્વરનો નકાર કર્યો. એ તો જાણે એમ લાગે કે ઈશ્વરે દરેક વાર તેમને એમ કહ્યું કે તમે હજુ પણ મારી સાથે રહી શકો છો એ વાત પર વિશ્વાસ કરો અને તમારું મન ક્યાં છે તે તમારા વર્તન દ્વારા બતાવો. ત્યારે સમસ્યા વધારે વણસી ગઈ. આ વલણને જણાવવા માટે ઈશ્વરે ભટકી ગયેલા ઘેટાનું દ્રષ્ટાંત આપ્યું. 53:6-9:36. એ વાત ખરેખર સાચી છે. પાછલા પ્રકરણમાં મેં નોંધ્યું છે કે પ્રભુના બાળકો પ્રભુ પર વિશ્વાસ કરી શકે તે માટે તેમને નવા હૃદયોની અને ઈશ્વરની હાજરીની જરૂર હતી. તેમણે તેમની પોતાની જાતથી અને તેમને પ્રેમ કરનાર ઈશ્વર સાથેના અનંત જીવન વગરના મુકામથી છૂટવાની જરૂર હતી. પ્રભુ પોતાના કરારને માન આપે, મરણના શ્રાપને ઉલટાવીને આશીર્વાદમાં બદલી નાખે અને પોતાના લોકોને તેમના વિશ્વાસમાં આગળ વધવા માટે મદદરૂપ થાય એવો એક માર્ગ હોવો જ જોઈએ. આ સગડી સમસ્યાઓ માટે ઈશ્વરે કરેલો ઉકેલ મહત્વપૂર્ણ હતો. ઈશ્વર માણસ બન્યા. તેમણે માણસજાત સાથે જોડાવાનો નિર્ણય કર્યો. અહીં આપણી વાતમાં ઈસુનો પ્રવેશ થાય છે. ઈસુ ઈશ્વર હોવા છતાં માણસ બન્યા. 1:14-15, કલોસીઓને પત્ર 1:15-20, 2:6-9. ઈસુ આ સગડી અડચણોને દૂર કરવાનો ઉકેલ બની ગયા. માણસજાતને બદલે મરણ પામવા દ્વારા જ મરણનો શ્રાપ ઉલટાવીને આશીર્વાદરૂપ બનાવી શકાય તેમ હતો. તેનો અર્થ એ છે કે આ મરણ પછી પુનરુત્થાન થવું જ જોઈએ અને ફક્ત ઈશ્વર જ એમ કરી શકે છે. એદનવાળીથી જે સમસ્યા ઊભી થઈ તેનો ઉકેલ ઈસુ પોતે હતા. શું તમને ઇબ્રાહીમ સાથેનો ઈશ્વરનો કરાર યાદ છે? ઈશ્વરે અલૌકિક રીતે હસ્તક્ષેપ કરીને ઇબ્રાહીમ અને સારાને પુત્ર આપ્યો હતો. એ તો ઇસ્રાયેલ દેશની શરૂઆત હતી. ઈશ્વરે ઇબ્રાહીમને કહ્યું હતું કે તેના સંતાનોમાંનું એક સંતાન બાબિલ આગળ જે દેશોને ઈશ્વરે તજી દીધા હતા તેમને આશીર્વાદિત કરશે. પણ એક સામાન્ય માણસ તે કેવી રીતે કરી શકે? ફક્ત ઈશ્વર પોતે જ ઇબ્રાહીમના વફાદાર સંતાન તરીકે ઇસ્રાયેલ સિવાયના બીજા દેશોને આશીર્વાદિત કરવાના કરારનું વચન પૂરું કરી શકે છે. ઇબ્રાહીમનું તે સંતાન ઈસુ હતા. 1:1-3:34. ત્યજી દેવાયેલા દેશો એટલે કે વિદેશીઓ ઈશ્વરના કુટુંબમાં ફરીથી જોડાઈ શકે તે માટે જે સંતાનનું વચન આપવામાં આવ્યું હતું તે સંતાન તો ઈસુ હતા. ગલાતીઓને પત્ર 3:16-18-26-29. ઇબ્રાહીમના કરારને પૂરો કરવાનો ઉકેલ તો ઈસુ હતા. ઈસુ દાઉદનું સંતાન પણ હતા, તેથી તે કાયદેસરના રાજા હતા. 1:1-1:32, રોમનોને પત્ર 1:3. ઈસુ દાઉદ સાથે કરેલા કરારને પૂરો કરવાનો ઉકેલ હતા. ઈસુ કાયદેસર રીતે તે કુળના હતા અને ઈશ્વરને સંપૂર્ણપણે વફાદાર હતા. તેમણે ક્યારેય ઈશ્વરની આજ્ઞાનો અનાદર કર્યો નહોતો. તેમણે ક્યારેય પાપ કર્યું નહોતું. બીજો કોરંથીઓને પત્ર 5:12, હિબ્રુઓને પત્ર 4:15, પહેલા પિત્તરને પત્ર 2:22, તેમણે ક્યારેય પાપ કર્યું નહોતું. તે વાસ્તવિકતાનો અર્થ એ છે કે તેઓ ઈશ્વરના નિયમના હેતુનું અને સિનાય આગળ કરવામાં આવેલા કરારનું સંપૂર્ણ ઉદાહરણ હતા. ઈસુ ઈશ્વરની પ્રતિમા છે. બીજો કોરંથીઓને પત્ર 4:4, કલોસીઓને પત્ર 1:15, કેવી રીતે ઈશ્વરની પ્રતિમા બનવું તેનું ઉદાહરણ તો ઈસુ છે. આપણે ઈસુના ઉદાહરણને અનુસરીએ એવી ઈશ્વરની ઈચ્છા છે. પહેલા પિત્તરનો પત્ર 2:21. ઈશ્વર માણસ બન્યા તે વિચાર સમજવો અઘરો છે. ઈશ્વર માણસ બની શકે કેમ કે તે એક કરતાં વધારે વ્યક્તિ છે. ઈશ્વર ત્રણ વ્યક્તિ છે જે તેમના સ્વભાવમાં સંપૂર્ણપણે એક જ છે. બાઇબલ આ ત્રણ વ્યક્તિની ઓળખ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે આપે છે. ખ્રિસ્તીઓ તેમને ત્રિએક કહે છે. ઈશ્વર પુત્ર ઈસુ તરીકે માણસ બન્યા, યોહાન 1:1-14. ઈશ્વર માણસ બન્યા એ કાર્ય માટે ઈશ્વર વિદ્યાના શાસ્ત્રીઓ અવતાર શબ્દનો પ્રયોગ કરે છે. ઈશ્વર પિતા પોતાના કરારોને પૂરા કરવા માટે જે માણસ પર ભરોસો રાખી શકે તે માણસ તો ઈસુ જ હતા. મેં અગાઉ જે વાત કરી તે કદાચ તમને યાદ હશે કે ઈશ્વર જગતના મંડાણ અગાઉ જાણતા હતા કે માણસ જાતને પોતાના કુટુંબમાં પાછા લાવવા માટે તે પોતાના પુત્ર ઈસુને મોકલી દેશે. એફેસીઓને પત્ર 1:1-14, પહેલા પિત્તરનો પત્ર 1:20. અદ્ભુત વાત તો એ છે કે ઈશ્વર માનવીય કુટુંબ પ્રાપ્ત કરી શકે તે માટે પુત્ર માણસ બનવા, દુઃખ સહન કરવા અને મરણ પામવા માટે તૈયાર હતો. આ વાતચીતનું વર્ણન નવા કરારનો એક શાસ્ત્ર ભાગ આ રીતે કરે છે. એ માટે જગતમાં આવતા જ તે કહે છે, તેં બલિદાન તથા અર્પણની ઈચ્છા રાખી નહીં, પણ મારે સારું તેં શરીર તૈયાર કર્યું છે. ત્યારે મેં કહ્યું કે હે દેવ, જો શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે, તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો છું. હિબ્રુઓને પત્ર 10:5-7. એ સારી વાત છે કે ઈશ્વર પુત્ર ઈસુના રૂપમાં જન્મ લેવા માટે તૈયાર હતો, કેમ કે ફક્ત કરારો જ નહીં પરંતુ અલૌકિક બંડને લીધે આવેલા દુઃખો પર વિજય પ્રાપ્ત કરવો એ સઘળું જોખમમાં હતું. આપણે એ વાતને સમજવાની જરૂર છે કે બંડને લીધે ઈશ્વરે માણસ બનવું જરૂરી હતું, કેમ કે ઈશ્વર પોતાના માનવીય કુટુંબ સાથે જોડાયા તેનાથી તેમના આત્માને આવવાનો માર્ગ ખુલ્લો થયો. પતન કરતા વધારે સમાધાન. ઈશ્વર ઈસુના રૂપમાં માણસ બન્યા તેથી તે મરી શકે તેમ હતા. તે મહત્વનું છે કેમ કે ફક્ત પુનરુત્થાન દ્વારા જ મરણ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. મરણ પામ્યા વગર તમને પુનરુત્થાન પ્રાપ્ત થઈ શકે નહીં. ઈસુ પોતે ઈશ્વર પણ હતા તેથી તેમની પાસે તેમનો જીવ પાછો લેવાનો અધિકાર હતો. યોહાન 10:17-18. ઈસુનું મરણ ઈશ્વરની યોજના હતી, તેથી ઈશ્વર જગતના મંડાણ અગાઉથી જાણતા હતા કે તે ઈસુને મરણમાંથી સજીવન કરશે. પ્રેરિતોના કૃત્યો 2:23-24, 32:3-15, 10:40, ગલાતીઓને પત્ર 1:1. પુનરુત્થાનને લીધે ઈશ્વરની સાથેની આપણી અલગતાને દૂર કરવામાં આવી છે. મરણ પર વિજય મેળવવામાં આવ્યો છે. એ તો એદનવાડીમાં થયેલા બંડની અસરો હતી. સર્પે એટલે કે શૈતાને આદમ અને હવાનું પરીક્ષણ કર્યું, ત્યારબાદ આવેલી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. જે કોઈ વ્યક્તિ એવો વિશ્વાસ કરે છે કે ઈસુનું મરણ અને પુનરુત્થાન આપણને પાપોની માફી અને અનંત જીવન પૂરું પાડે છે, તે સદાકાળ ઈશ્વરના કુટુંબમાં રહેશે. રોમનોને પત્ર 4:16-25, 8:10-11, 10:9-10, પહેલા કરંથીઓને પત્ર 6:14. મરણમાંથી પુનરુત્થાન પામ્યા બાદ ઈસુએ સ્વર્ગમાં ચડી જવું જરૂરનું હતું. ઈસુ સ્વર્ગમાં ચડી ગયા અને ઈશ્વર પિતાને જમણે હાથે રાજ્યાસન પર બેઠા છે. માર્ક 16:19, યોહાન 20:17, કલોસીઓને પત્ર 3:1, હિબ્રુઓને પત્ર 12:2. આ કાર્ય તો વિશ્વાસીઓમાં નિવાસ કરવા માટે પવિત્ર આત્માને મોકલી દેવાનો પૂર્વસંકેત હતો. પ્રેરિતોના કૃત્યો 2:33, રોમનોને પત્ર 8:9-11. પવિત્ર આત્મા આવી શકે તે માટે ઈસુએ જવું જરૂરનું હતું. યોહાન 14:25-26, 15:26, 16:7, લૂક 24:49. પવિત્ર આત્માનું આગમન તો યર્મિયા અને હજકીએલે કરેલા નવા કરારના વર્ણનની પરિપૂર્ણતા હતી. યર્મિયા 31:31-34, હજકીએલ 36:22-28. પવિત્ર આત્મા દુષ્ટતા પર વિજય અપાવે છે. ગલાતીઓને પત્ર 5:16-17, અને તેના કાર્યો ઈસુ કરતા મોટા છે. યોહાન 14:12. ઈસુ જાણતા હતા કે તેમનું મરણ અને પુનરુત્થાન નવા કરારની પરિપૂર્ણતાની ચાવી છે. તેથી જ ઈસુએ છેલ્લા ભોજન વખતે તેમના શિષ્યોને કહ્યું હતું કે તેમનું રક્ત કરારનું રક્ત છે, જે લોકોને માટે વહેવડાવવામાં આવે છે. માથી 26:28, માર્ક 14:24, લુક 22:20. ઈસુ સ્વર્ગમાં ચડી ગયા અને તેમના આત્માને પૃથ્વી પર મોકલી દેવામાં આવ્યો. ત્યારબાદ માણસજાત દુષ્ટતા આગળ લાચાર નથી. માનવીય કુટુંબની સમસ્યાઓ, વારંવારની નિષ્ફળતાઓ અને બંડનું સમાધાન તો એ હતું કે ઈસુએ માણસ બનીને કરારની બધી જ શરતોને જાતે પૂરી કરવાની હતી. આ પુસ્તકની શરૂઆતમાં જ મેં જે મુખ્ય પ્રશ્ન પૂછ્યો હતો તેને યાદ કરો. ઈશ્વર શું ઈચ્છે છે? ઈશ્વર તમને ઈચ્છે છે અને સદાકાળ માટે તમને પોતાની પાસે રાખી શકે તે માટે મરણ તથા પાપની સમસ્યાનું સમાધાન કરવા અને માણસજાત સાથે કરેલા પોતાના કરારોને પૂરા કરવા માટે તેમણે પોતાના પુત્ર ઈસુને મોકલી દીધા છે. પોતાનું એક માનવીય કુટુંબ હોય એવી ઈશ્વરની ઈચ્છા છે. બીજો કોઈ માર્ગ નહોતો. સુવાર્તાને આપણા વર્તન સાથે કોઈ સંબંધ નથી. તેના ઘણા કારણો છે. એટલે કે આપણે આપણા પોતાના પ્રયત્નો દ્વારા ઈશ્વરનો પ્રેમ તથા તારણ પ્રાપ્ત કરી શકતા નથી. એ ઘણા કારણોમાંનું આ સૌથી મોટું કારણ છે. આપણું અપૂર્ણ વર્તન પર્યાપ્ત છે એવો વિચાર કરવો પાગલપણ છે. જો આપણે આપણા પોતાના વર્તન દ્વારા તારણ પામી શકતા હોત તો ઈસુના આગમન, મરણ અને પુનરુત્થાનની કોઈ જરૂરત જ ન હોત. શૈતાન અને તેના મિત્રો બુદ્ધુ અને મૂર્ખ. આ વાતમાં બીજો એક વળાંક છે અને હું નથી ઈચ્છતો કે તમે તેને ચૂકી જાઓ. મને યાદ છે કે મને એક કરતા વધારે વાર આ વિચાર આવ્યો હતો અને તમે પણ કદાચ એવો જ વિચાર કરી રહ્યા હશો કે જો ઈસુના મરણ અને પુનરુત્થાનને લીધે શૈતાને જે કર્યું હતું તેની અસરોને ઉલટાવી નાખવામાં આવી છે, જગતમાંની દુષ્ટતાને અવરોધવામાં આવી છે અને બીજા દેશોના પડકારરૂપ દેવોનો અધિકાર લઈ લેવામાં આવ્યો છે, તો પછી શા માટે શૈતાન અને બીજા અશુદ્ધ આત્માઓ ઈસુને મારી નાખી શક્યા? એ તો મૂર્ખતા ભરેલી વાત લાગે છે. તેના વિશે વિચાર કરો. ઈશ્વરની યોજનામાં રહેલું ઈસુનું મરણ તેમની યોજનાનો મુખ્ય ભાગ હતું, કેમ કે મરણ પર વિજય મેળવનાર પુનરુત્થાન પ્રાપ્ત કરવા માટે મરણ પામવું જરૂરી હતું. જો ઈસુનું કાર્ય પૂરું ન થયું હોત તો ઈસુ ઈશ્વર પિતા પાસે પાછા જઈ શક્યા ન હોત, અને જો એમ ન થયું હોત તો દુષ્ટતાને દૂર કરવા માટે પવિત્ર આત્મા ન આવ્યો હોત. જો શૈતાન અને અંધકારના બીજા અધિકારીઓએ ઈસુને છોડી દીધા હોત તો ઈશ્વરની યોજના નિષ્ફળ ગઈ હોત. શું તેઓ અલૌકિક મૂર્ખ છે? આ મુદ્દા વિશે મેં ઘણું લખ્યું છે. તે પ્રભાવશાળી છે. વાસ્તવમાં તો નવો કરાર આ પ્રશ્નોનો ઉત્તર આપે છે. ઈસુએ જે સુવાર્તા આપી હતી તેના વિશે વાત કરતા પાઉલ પ્રેરિત એમ કહે છે કે પણ દેવનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન, અનાદિકાળથી દેવે આપણા મહિમાને સારું નિર્માણ કર્યું હતું તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ. આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાનની ખબર નથી, કેમ કે જો તેઓને તેની ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ન જડત. બીજા કોરંથીઓને પત્ર 2:7-8. આત્મિક જગતના દુષ્ટ સભ્યો માટે બીજા કેટલાક શાસ્ત્ર ભાગોમાં પાઉલ અધિકારીઓ શબ્દનો પ્રયોગ કરે છે. એફેસીઓને પત્ર 3:10-6:12, કલોસીઓને પત્ર 1:16. મુદ્દો તો સરળ છે કે શૈતાન, અશુદ્ધ આત્માઓ અને દેવના હરીફ દીકરાઓ ઈશ્વરની યોજનાને જાણતા નહોતા. ઈસુએ જ્યારે તેમની સેવાની શરૂઆત કરી ત્યારે ઈસુ કોણ છે તે તેઓ ચોક્કસપણે જાણતા હતા. તેમણે ઈસુને દેવનો દીકરો અને દેવનો પવિત્ર એવું સંબોધન કર્યું હતું. માથી 4:1-11, 8:29, માર્ક 1:12-13, 21-24, 3:11, લુક 4:1-13, 31-37, 8:28. જૂનો કરાર સ્પષ્ટપણે જણાવે છે કે ઈશ્વર એદનવાડીની મૂળ યોજના મુજબ રાજ કરવા માટે માનવીય કુટુંબની ઈચ્છા રાખતા હતા. શૈતાન અને તેના મિત્રો એ અનુમાન કરી શક્યા નહીં કે ઈસુ આ પૃથ્વી પર તેમની યોજનાને પૂરી કરવા માટે આવ્યા હતા. તેઓ જાણતા નહોતા કે ઈસુ કેવી રીતે પોતાની યોજનાને પૂરી કરશે. તેથી તેમની દ્રષ્ટિમાં ઈસુને મારી નાખવાનું કાર્ય તાર્કિક રીતે સારું લાગ્યું, પરંતુ એ કાર્ય તો સઘળી બાબતોની ચાવી બની ગયું. ઈશ્વરે તેમને મૂર્ખ બનાવ્યા. ઈશ્વર પોતાના અલૌકિક શત્રુઓ કરતાં કેટલા વધારે હોશિયાર છે એ સમજવું ખૂબ જ સરળ છે. પણ આપણે એક વાતને ભૂલી જવી જોઈએ નહીં કે ઈશ્વર શૈતાન અને અશુદ્ધ આત્માઓને મૂર્ખ દેખાડવા માટે માણસ જાતની સાથે જોડાયા નહોતા, પરંતુ ઈશ્વર તમને પોતાના કુટુંબના સભ્ય તરીકે ઈચ્છે છે, તેથી તેમણે આ કાર્ય કર્યું હતું. તેમને બીજા કોઈ હેતુની જરૂર નહોતી, એ હેતુ તો તમે પોતે છો. પણ વાતમાં હજુ આગળ ઘણું છે. ઈસુએ તો તેમનું કાર્ય પૂરું કરી દીધું, પરંતુ હવે એક સરળ પરંતુ મહત્વના કારણ માટે આત્માના કાર્ય પર ધ્યાન આપવાની જરૂર છે. એ વાત તો બની શકે એટલા વધારે લોકોને ઈશ્વરના કુટુંબના સભ્યો બનાવવા માટે ઈશ્વરને મદદરૂપ થવાના આપણા કાર્ય સાથે સંકળાયેલી વાત છે.